चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो एमा प्रश्न 110 प्रश्न 110 कॉम्प्यूटर में गो टू पेज नंबर 334 प्रश्न 110 जीव द्रव्य ने सप्तभंगी में उतारी समझाओ। सप्तभंगी में पहलो भंग स्यात अस्ति। स्यात अस्ति एटले जीव स्वरूप की अपेक्षाए ज अर्थात जीव पोताना द्रव्य क्षेत्र काल भाव थी ज छे। स्यात अस्ति ज एटले के कोई अपेक्षा, स्यात शब्द मुक्यो छे एटले के कोई अपेक्षाए ए अस्ति छे। अस्ति छे एटले एनु होवापणू छे, जीवनु होवापणू कोई अपेक्षाए छे। तो कई अपेक्षाए छे? तो कि जीव पोते पोताना द्रव्य पोताना क्षेत्र पोताना काल अने पोताना भाव थी छे, पण ए बीजाना द्रव्य क्षेत्र काल भावथी नथी। एटले के परना द्रव्य क्षेत्र काल भावथी जीवनु अस्तित्व नथी। जीवनु अस्तित्व पोताना द्रव्य क्षेत्र काल भावथी छे, एटले के स्यात अस्ति ज। हवे अहींया एक बीजी वात साथे लीधी छे जे मूल प्रवचन सारनी अंदर लेवामां नथी आवी, केम के सप्तभंगी प्रवचन सारनी 115मी गाथामां લેવામાં આવી છે। અહીંયા વધારામાં સાથે એક વાત મૂકી છે કે જ્યારે એમ કહીએ છીએ કે જીવ સ્વરૂપની અપેક્ષાએ છે, એ વાત મુખ્યપણે છે, અને એ જ વખતે જીવ પરની અપેક્ષાએ નથી, એ વાત ગૌણપણે તેમાં ગર્ભિત છે, એ ગર્ભિત છે એમ કરીને અહીંયા વાત મૂકી છે। પણ એ ખરેખર તો એ બીજી વાત આવી જ જાય છે। અહીંયા જ્યારે સપ્તભંગીની વાત લેતા હોય ત્યારે સપ્તભંગીનું બીજું પદ એ જ છે કે સ્યાત નાસ્તી। સ્યાત નાસ્તી બીજો ભંગ એ છે, એટલે કે જીવ સ્યાત એટલે કોઈ અપેક્ષાએ નથી, એનું અસ્તિત્વ નથી। જીવનું અસ્તિત્વ કોઈ અપેક્ષાએ નથી। કઈ અપેક્ષાએ જીવનું અસ્તિત્વ નથી? તો કે બીજાની અપેક્ષાએ જીવનું અસ્તિત્વ નથી, એટલે કે પરની અપેક્ષાએ જીવનું અસ્તિત્વ નથી। એટલે પરના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવની અપેક્ષાએ જીવનું અસ્તિત્વ નથી। પહેલામાં શું લીધું આપણે? સ્યાત અસ્તિ એટલે કે જીવ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ છે, અને બીજામાં જીવ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એની અપેક્ષાએ નથી। એટલે એ વાત પરની અપેક્ષાએ નથી, એ વાત પહેલામાં આવી જાય છે એવું અહીંયા લેવામાં આવ્યું છે, અહીંયા એટલે પ્રશ્નોત્તરમાળામાં। પણ મૂળ બંને પદ જુદા છે। પહેલું પદ જે છે સપ્તમભંગીનું એ સ્યાત અસ્તિ, અને બીજું પદ છે તે સ્યાત નાસ્તિ। સ્યાત નાસ્તિ એટલે જીવનું અસ્તિત્વ નથી। હવે માત્ર જો જીવનું અસ્તિત્વ નથી એમ કહી દઈએ તો વાત ખોટી પડે, એટલે આગળ શબ્દ મૂક્યો સ્યાત કોઈ અપેક્ષાએ, એટલે સ્યાત નાસ્તિ। અહીંયા ત્રીજા ભંગને ચોથો ભંગ તરીકે અહીંયા પ્રશ્નોત્તરમાળામાં લીધો છે, અને ચોથા ભંગને ત્રીજા ભંગ તરીકે લીધો છે। મૂળ પ્રવચન સારની અંદર જે વાત લેવામાં આવી છે એ આ પ્રમાણે છે। ત્રીજો ભંગ જે છે તે સ્યાત અવક્તવ્ય। સ્યાત અવક્તવ્ય એટલે કે જીવ સ્વથી છે, સ્વથી છે, સ્વની અપેક્ષાએ છે, અને પરથી નથી। આ બંને વસ્તુ એક સમયમાં જ છે, યુગપદ છે, એ બંને વસ્તુ એક પદમાં એક જ સમયમાં છે, એ યુગપદ છે. પોતાથી છે અને પરથી નથી, આ વાત બે ધર્મ જુદા જુદા કયા? પોતાથી છે, પરથી નથી, આ બે ધર્મ થયા. પણ એ બંને ધર્મ એક સાથે જ છે, એકી સાથે બંને ધર્મ રહેલા છે. એમ નથી કે એ પોતાથી પહેલા છે અને પછીથી બીજો ધર્મ, એમ નથી. બંને ધર્મો જીવમાં એક સાથે જ રહ્યા છે કે એ પોતાથી છે અને પરથી નથી, એટલે યુગપદ રહેલા છે. પણ તેમ છતાં એ યુગપદ કહી શકાતા નથી. એટલે કે જ્યારે આપણે કહેવા બેસીએ છીએ ત્યારે, આ તો સ્યાદવાદની વાત છે ને, સ્યાદવાદ, વાદ એટલે શું? અનેકાંતનું સ્વરૂપ દર્શાવનાર કહેવાની પદ્ધતિ. તો કહેવાની પદ્ધતિનો વિચાર કરીએ તો કહી શકાતા નથી. બંને પોતાથી છે, પરથી નથી, એવું કથનમાં એકી સાથે આવતું નથી, એટલે ક્રમમાં આવે છે. તે પોતાથી છે અને પરથી નથી, એ એક સાથે કહી શકાતું નથી, એટલે અવક્તવ્ય. સ્યાત અવક્તવ્ય, એટલે કોઈ અપેક્ષાએ એ કહી શકાતું નથી. તો કઈ અપેક્ષાએ? તો કે જીવ સ્વથી છે અને પરથી નથી, એ બંને વાતને યુગપદ હોવા છતાં, એક સાથે એ એવા બંને ધર્મો એકી સાથે રહેલા હોવા છતાં, બંને ધર્મોને વક્તવ્યમાં એટલે કહેવામાં, કથન પદ્ધતિમાં એક સાથે નથી કહી શકાતા, એટલે અવક્તવ્ય. સ્યાદવાદની વાત ચાલે છે ને, એટલે કથન પદ્ધતિને અનુલક્ષીને આ વાત કરી છે. તો પછી ચોથો ભંગ એ થાય છે જે અહીંયા પ્રશ્નોત્તરમાળામાં ત્રીજા તરીકે લેવામાં આવ્યો છે. પ્રશ્નોત્તરમાળામાં ત્રીજા ભંગને ચોથો ભંગ અને ચોથા ભંગને ત્રીજો ભંગ એમ લેવામાં આવ્યો છે. પ્રવચનસારમાં 115 ગાથામાં એ પ્રમાણે નથી. પ્રવચનસારમાં ચોથા ભંગમાં શું કહ્યું છે કે સ્યાત અસ્તિ નાસ્તિ, એટલે કે સ્વથી જીવ છે અને પરથી નથી, એમ ક્રમમાં કહી શકાય છે. સ્યાત અસ્તિ નાસ્તિ એટલે સ્યાત એટલે અપેક્ષા, કઈ અપેક્ષા? એ કથનચિત, કોઈ પ્રકારે. તો કે ક્રમમાં જો તમારે કહેવું હોય તો ક્રમમાં કહેવાની અપેક્ષાએ જીવ સ્વથી છે અને પરથી નથી, ક્રમમાં કહેવાની અપેક્ષાએ, બરાબર. એટલે એ ચોથો ભંગ થયો, અહીંયા એને ત્રીજા તરીકે લીધો છે. હવે પાંચમો ભંગ, પાંચમા ભંગમાં શું છે? પહેલો ભંગ જે હતો સ્યાત અસ્તિ અને ત્રીજો ભંગ અવક્તવ્ય, એ બંનેને ભેગા કર્યા છે. પાંચમા ભંગમાં પહેલો ભંગ સ્યાત અસ્તિ અને ત્રીજો ભંગ સ્યાત અવક્તવ્ય, એ બંનેને ભેગા કર્યા એટલે પાંચમો ભંગ બન્યો. એટલે કે જીવ સ્વરૂપની અપેક્ષાએ અને સ્વરૂપ પરરૂપના યુગપદપણાની અપેક્ષાએ અવક્તવ્ય છે. સ્યાત અસ્તિ એ પહેલો ભંગ અને ત્રીજો ભંગ સ્યાત અવક્તવ્ય, એ બેને ભેગા કરીએ તો એમ થાય કે જીવ સ્વથી છે અને એ વખતે સ્વથી છે અને પરથી નથી એવા યુગપદપણાની અપેક્ષાએ અવક્તવ્ય છે. એટલે સ્વરૂપ, જીવનું સ્વરૂપ જે વખતે અસ્તિથી કહી શકાય છે, તે વખતે નાસ્તિ તથા બીજા ધર્મો વગેરે યુગપદ કહી શકાતા નથી, માટે આ ભંગ સ્યાત અસ્તિ અવક્તવ્ય કહેવાય છે. છઠ્ઠો ભંગ, છઠ્ઠા ભંગમાં અહીંયા કહે છે કે સ્યાત નાસ્તિ અવક્તવ્ય, એટલે એમાં બીજો ભંગ સ્યાત નાસ્તિ અને એની સાથે ત્રીજો ભંગ લઈએ અવક્તવ્ય, એ બેને ભેગા કરીએ તો સ્યાત નાસ્તિ અવક્તવ્ય, પાંચમામાં આપણે પહેલો અને ત્રીજો ભેગા કર્યા, છઠ્ઠામાં બીજો અને ત્રીજો ભેગો કરવાનો, ત્રીજો તો મૂકવાનો જ પાછળ, બરાબર. પહેલાની પહેલો અને ત્રીજો અને બીજો અને ત્રીજો, એટલે પાંચમો એટલે પહેલો અને ત્રીજો અને છઠ્ઠામાં બીજો અને ત્રીજો એમ લીધું, એટલે સ્યાત નાસ્તિ અવક્તવ્ય. સ્યાત નાસ્તિ એ બીજો ભંગ થયો અને અવક્તવ્ય એ ત્રીજો ભંગ, એ બે ભેગા કરીએ એટલે છઠ્ઠો ભંગ થાય. એટલે એનો અર્થ શું થયો કે જો જીવ પરરૂપની અપેક્ષાએ નથી, એ સ્યાત નાસ્તિ, અને સ્વરૂપ પરરૂપના યુગપદપણાની અપેક્ષાએ અવક્તવ્ય છે, એટલે આ છઠ્ઠો ભંગ થયો. જીવનું સ્વરૂપ જે વખતે નાસ્તિથી કહી શકાય તે વખતે અસ્થિ તથા બીજા ધર્મો વગેરે યુગપદ કહી શકાતા નથી, અવક્તવ્ય છે, માટે આ ભંગ સ્યાત નાસ્તિ અવક્તવ્ય કહેવાય છે. અને સાતમો ભંગ, તો સાતમા ભંગની અંદર શું લીધું છે કે સ્યાત અસ્થિ નાસ્તિ, જે આપણે ચોથા ભંગમાં વાત લીધી છે એ અહીંયા અહીંયા પ્રશ્નોત્તર માળામાં એને ત્રીજો કયો છે અને પ્રવચન સારમાં એને ચોથો કયો છે. તો સ્યાત અસ્થિ નાસ્તિ બંને ભેગું લઈએ અને એની જોડે પેલો ત્રીજો ભંગ અવક્તવ્યનો ઉમેરીએ એટલે સાતમો ભંગ થઈ જાય. જીવ સ્વથી છે, પરથી નથી, અને એવું યુગપદપણે કહેવાવું અશક્ય છે એટલે અવક્તવ્ય. જીવ ક્રમે સ્વરૂપ પરરૂપની અપેક્ષાએ અસ્થિ નાસ્તિ અને સ્વરૂપ પરરૂપના યુગપદપણાની અપેક્ષાએ અવક્તવ્ય જ છે. સ્યાત અસ્થિ અને સ્યાત નાસ્તિ એ બંને ભંગ દ્વારા જીવ ક્રમથી વક્તવ્ય છે. સ્યાત અસ્થિ અને સ્યાત નાસ્તિ એ બંને ભંગ દ્વારા જીવ ક્રમથી વક્તવ્ય છે, એટલે બંનેમાં એક ક્રમથી કહી શકાય. અહીંયા સાતમા ભંગમાં આપણે એમ પણ કહી શકીએ કે એમાં ચોથો ભંગ અને ત્રીજો ભંગ આવી જાય એમ પણ કહી શકાય, કેમ કે સ્યાત અસ્થિ સ્યાત નાસ્તિ એ બંને કહી શકાય છે અને પછી એ બંને યુગપદપણે નથી કહી શકતા એટલે અવક્તવ્ય. એટલે સ્યાત અસ્થિ અને સ્યાત નાસ્તિ એ બંને ભંગ દ્વારા જીવ ક્રમથી વક્તવ્ય છે એટલે કહી શકાય, પણ યુગપદ વક્તવ્ય નથી, તેથી આ ભંગ અસ્થિ નાસ્તિ અવક્તવ્ય કહેવાય. એટલે આ પ્રમાણે અહીંયા જીવ આ સપ્તભંગી કહેવામાં આવી. હવે સપ્તભંગીમાં જે વાત કહેવાની છે એમણે અહીંયા પ્રવચન સારની ગાથા 115 અને એની ફૂટનોટમાંથી જે લીધી છે એને 109 પ્રશ્નોમાં એમણે સમાવી દીધી છે. અહીંયા પ્રશ્નોત્તરમાળામાં પ્રશ્નોત્તરમાળામાં 109 પ્રશ્નની અંદર એક પ્રવચન સારની ગાથાની ફૂટનોટ અને બીજું એમાં સમાવી લીધું છે. અહીંયા જે કૌંસમાં વાત આપી છે એ આપણે જરા લઈએ કે સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અરહંત સર્વજ્ઞનું અસ્ખલિત શાસન છે. સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, સાધનારું એટલે એ ખરેખર તો જણાવનારું, કેમ કે આપણે સાધવું છે તો એ જાણીને કરીએ છીએ ને, એટલે જણાવનાર જે છે એ અપેક્ષાએ અરહંત સર્વજ્ઞનું અસ્ખલિત શાસન છે એ લીધું, બરાબર છે. તે બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે. તે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવે છે એટલે સંશય રહેતો નથી. કેટલાક કહે છે કે સ્યાદવાદ વસ્તુને નિત્ય અને અનિત્ય વગેરે બે પ્રકારે બંને પક્ષથી કહે છે માટે સંશયનું કારણ છે, પણ તે ખોટું છે. અનેકાંતમાં તો બંને પક્ષ નિશ્ચિત છે તેથી સંશયનું કારણ નથી. સંશયનું કારણ સ્યાદવાદમાં હોઈ શકે જ નહીં. સ્યાદવાદ તો કથનની પદ્ધતિ છે. કેવા કથનની પદ્ધતિ છે કે જે અનેકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ છે એને કહેવા માટેની પદ્ધતિ છે. બે જુદા જુદા ધર્મો વિરોધ દર્શાવતા ધર્મોને એક સાથે અહીંયા કહેવા છે તો એને કહી શકાય છે, એ ધર્મોને જણાવી શકાય છે કઈ રીતે, તો એની એ પદ્ધતિ દર્શાવી છે કે બે વિરોધી ધર્મો જે છે એને જો કહેવામાં આવે કે આત્મા છે નિત્ય છે અને આત્મા અનિત્ય છે બંને વાત કહેવી છે તો એ બંને વાતને આપણે કથનચિત શબ્દ લગાડીને કહીએ છીએ કે આત્મા નિત્ય છે, આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. એટલે આપણે કથનચિત શબ્દ આગળ મૂકીએ, કથનચિત એટલે સ્યાત આત્મા નિત્ય અને સ્યાત આત્મા અનિત્ય, આમ મૂકીએ તો ક્યાંય કોઈ વિરોધાભાસ આવતો નથી. કેમ કે આપણે કથનચિત મૂક્યું એટલે કથનચિતમાં કઈ અપેક્ષા છે એ આવી જાય છે. કથનચિતનો અર્થ જ એ છે કે એમાં કોઈક અપેક્ષા રહેલી છે. એટલે આત્મા નિત્ય છે, કથનચિત શબ્દ મૂક્યો એટલે એનો કોઈક અપેક્ષા છે. તો કઈ અપેક્ષા છે તો આપણે પ્રશ્ન થાય એને પ્રશ્ન કરીએ તો પ્રશ્નનો જવાબ પણ મેળવીએ કે ભાઈ એ તો દ્રવ્યની અપેક્ષા એ નિત્ય છે એમ કહેવું છે. અને પછી આપણે એ જ રીતે કહીએ કે કથનચિત આત્મા અનિત્ય, તો પછી કથનચિત છે તો કોઈક એમાં અપેક્ષા છે કે જે અપેક્ષાથી આત્માને અનિત્ય કયો છે. તો પછી શું અપેક્ષા છે આપણે શોધીએ તો આપણને ખ્યાલ આવે કે પર્યાય અપેક્ષા એ આત્મા અનિત્ય છે. એટલે આ કથનચિત શબ્દ જે મૂકવામાં આવે છે કોઈ અપેક્ષાએ કોઈક રીતે કોઈક કારણથી એને લીધે થઈ અને વિરોધાભાસી વાતમાં કોઈ વિરોધ આવતો નથી. વાત તો બંને જુદી જુદી કહીએ, નિત્ય કેવો અને અનિત્ય કેવો બે જાતની જુદી જુદી વાત છે, છતાં પણ એમાં વિરોધ આવતો નથી. એટલે આવું જે વિરોધ જે છે એ વિરોધને વિષ કહ્યું છે, ઝેર કહ્યું છે. કેમ કે વિરોધાભાસી વાત આવે તો પછી કોઈ વ્યક્તિ નિર્ણય ના કરી શકે, આ શું છે એનો નિર્ણય થઈ શકે નહીં. એટલે વિરોધાભાસી વાતને શાસ્ત્રમાં વિષ કહ્યું છે, ઝેર કહ્યું છે. તીર્થંકરની વાણી જે છે એમાં ક્યાંય વિરોધાભાસ હોતો નથી આપણે એમ કહીએ છીએ. તો વિરોધાભાસ કેમ નથી હોતો? કેમ કે અનેકાંત સ્વરૂપને એ સ્યાદવાદ દ્વારા જણાવે છે એટલે વિરોધાભાસ સમી જાય છે. બીજું, એકાંત જે પણ કોઈ વસ્તુ કહેવામાં આવી હોય, આ મ જ છે એમ કરીને જ મૂકીએ છીએ ત્યારે એકાંત થઈ જાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે હું રમેશ જ છું, હું રમેશ જ છું, એટલે એમાં એકાંત થયું. હું રમેશ છું એટલું કહેવાને બદલે હું રમેશ જ છું એમ કહીએ ત્યારે એકાંત કહેવામાં આવ્યું, એકાંત કરવામાં આવ્યું. તો એવું એકાંતની આગળ જો કથનચિત શબ્દ ઉમેરવામાં આવે કે કથનચિત હું રમેશ જ છું, તો એ એકાંત જે છે તે એ મિથ્યા નથી થતું, એ સાચું થઈ જાય. જો હું માત્ર એમ કહું હું રમેશ જ છું, તો પછી એમાં જે હું રમેશ છું એ વાતમાં એકાંત થયું. એકાંત થયું એટલે હું કે જાણે કે બીજું કંઈ છું જ નહીં એવો એમાં અર્થ આવી જાય, કે હું રમેશ જ છું બીજું કંઈ છું જ નહીં એવો અર્થ થઈ જાય. તો એ વાત તો ખોટી, હું બીજું પણ છું, હું ડોક્ટર પણ છું. હું રમેશ જ છું એમ કહીએ તો એ વખતે શું થઈ જાય છે કે હું પછી બીજું કંઈ રહેતો નથી, એટલે એકાંત થઈ ગયું. ને એવું એકાંત થાય તો એ ખોટું પડે, એ તો ખોટું પડે છે. તો પછી શું કરી શકાય? તો કે હું રમેશ છું એમ આપણે જયારે કહીએ છીએ એમ કહેવું પડે, તો પછી આપણે એમ આગળ લગાડી શકીએ અને બીજું પણ કંઈક છું એમ આગળ લગાડી શકાય. અથવા તો જો હું રમેશ જ છું એમ કહેવું જ હોય, એમાં ભાર મૂકવો છે કોઈ રીતે, તો પછી એમાં આગળ કથનચિત શબ્દ આપણે મૂકીએ કે કથનચિત હું રમેશ જ છું. સમૂહ હોય બધો અને કોઈ કે પૂછ્યું કે ભાઈ રમેશ કોણ છે, એટલે હું કહું કે હું, તો કે તમે, એટલે હા હું રમેશ જ છું. હવે ત્યાં મારે શું દર્શાવવું છે કે બીજાઓ રમેશ નથી અને હું રમેશ જ છું એમ દર્શાવવું છે, એટલે મારે જ મૂકવો પડ્યો કે હું રમેશ જ છું. પણ હું રમેશ જ છું તો પછી એનો અર્થ એમ પણ થઈ જાય કે હું બીજું કંઈ નથી, તો પછી વિરોધ આવ્યો, હું ડોક્ટર નથી એમ થઈ જાય. એટલા માટે એમાં મૂકવામાં આવે કથનચિત હું રમેશ જ છું, એટલે કે કોઈ અપેક્ષાથી હું રમેશ જ છું, બરાબર છે. તો બીજી કઈ અપેક્ષા, કોઈક અપેક્ષા પણ હોવી જોઈએ. એટલે આ હું કથનચિત શબ્દ મૂક્યો ત્યાં આપણે એમ કે હું નામની અપેક્ષાએ હું સંજ્ઞાથી હું રમેશ જ છું, બરાબર છે. તો પછી બીજી અપેક્ષા એટલે વ્યવસાયની અપેક્ષાએ, મારા ધંધા વ્યવસાયની અપેક્ષાએ હું ડોક્ટર છું, કથનચિત હું ડોક્ટર છું, તો એ ધંધા વ્યવસાયની અપેક્ષાએ. એટલે તમે જ મૂકો છો એને લીધે થઈને એકાંત થાય છે અને એવા એકાંતને કારણે જે વિરોધ આવે છે એ વિરોધને દૂર કરવા માટે થઈ અને જો કથનચિત શબ્દ આગળ મૂકવામાં આવે કોઈ અપેક્ષાએ, તો પછી એવો વિરોધ આવતો નથી, એટલે કે એવો વિરોધ દૂર થાય છે. આ વાતને 115મી ગાથામાં આખું આ સપ્તભંગીનું સ્વરૂપ સમજાવ્યા પછીથી લેવામાં આવી છે. એ વાતને અહીંયા આ લોકોએ પ્રશ્નોત્તરમાળામાં પ્રશ્ન 109માં મૂકી અને 110ની અંદર સપ્તભંગી સમજાવી. એટલે આ બધો ઊંધો ક્રમ જરા પ્રશ્નોત્તરમાળામાં લેવામાં આવ્યો છે એટલે અઘરું પડે છે. તો હવે જે 115 ગાથા પ્રવચનસારની એમાં જે આ વાત સમજાવી એ આપણે સમજ્યા, અને એની ફૂટનોટમાં જે વાત લેવામાં આવી છે એ બધી જ વાત અહીંયા પ્રશ્ન 109માં લેવામાં આવી છે, તો ત્યાંથી આપણે વાંચી લઈએ. એટલે આજે પ્રશ્ન 109-110 એ આખો પૂરો થઈ જાય છે. તો હવે 109 ઉપર આપણે જઈએ છીએ, 110 ઉપરથી આપણે 109 ઉપર જઈએ છીએ. તો અહીંયા શું કહે છે 109માં, પ્રશ્ન 109 ઉપર જઈએ છીએ. એ બધું જ 110માં જે આપણે કર્યું એ પ્રવચનસારના 115 ગાથામાં જે હતું એના પછીથી આગળ આવતી વાતો બધી અહીંયા લીધી છે, એટલે ઊંધો ક્રમ કર્યો છે. તો પ્રશ્ન 109માં પહેલી વાત તો બરાબર છે કે સ્યાદ વાત કોને કહે છે, એ વાત તો બરાબર છે કે વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજાવવાવાળી કથન પદ્ધતિને સ્યાદવાદ કહે છે. મૂળ તો અનેકાંત મહત્વનું છે અને એને પછી જ્યારે કહેવામાં આવે તો એને સ્યાદવાદ કહ્યું. હવે આગળ બીજું જે છે એમાંથી જ લેવામાં આવ્યું કે આ રીતે સપ્તભંગીથી જે સ્વરૂપ કહેવામાં આવ્યું એ એવું એ સ્વરૂપ છે, એના અનુસંધાનમાં વાત કરી કે એવું જે અનંત ધર્મોવાળું દ્રવ્ય તેના એક એક ધર્મનો આશ્રય કરીને વિવક્ષિત અવિવક્ષિતના વિધિ નિષેધ વડે પ્રગટ થતી સપ્તભંગી સતત સમ્યક રીતે ઉચ્ચારવામાં આવતા સ્યાતકારરૂપી અમોઘ મંત્ર પદ વડે જકારમાં રહેલા સઘળાય વિરોધ વિષના મોહને દૂર કરે છે. જે આપણે હમણાં સમજ્યા તે પ્રમાણે કે જને લીધે થઈને એકાંત થાય છે અને એવું એકાંત થતા વિરોધ થાય છે એ બધા વિરોધને દૂર કરનાર સ્યાત છે. સ્યાતકાર એટલે સ્યાત શબ્દ આગળ મૂકવામાં આવ્યો છે તે છે, એટલે એ સ્યાતને એ અમોઘ મંત્ર કહ્યો કે એવો મંત્ર કે જે વિરોધને દૂર કરે, એકાંત જ દ્વારા એકાંત કરવામાં આવતા થતા વિરોધને દૂર કરનાર છે. બરાબર છે. હવે આગળ વાત કરે છે કે વિવક્ષિત કહે એટલે કે કહેવા ધારેલા જે કહેવું છે તે, અને અવિવક્ષિત એટલે નહીં કહેવા ધારેલા, બંને પ્રકારના ધર્મો લેવા છે કે જે ધર્મને કહેવા છે મુખ્ય કરીને કહેવા છે અને બીજા ધર્મ કે જેમને ગૌણ કરીને એને કહેવા નથી એને ગૌણ કરી અને રાખવા છે ત્યાં. એટલે એવું જ્યારે કરવામાં આવે છે ત્યારે આ પ્રકારે સપ્તભંગીનું સ્વરૂપ આપણને એમાં દેખાય છે. એટલે કે વિવક્ષિત એટલે કહેવા ધારેલા ધર્મોને મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરવાથી, અને અવિવક્ષિત એટલે નહીં કહેવા ધારેલા ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ કરવાથી સપ્તભંગી પ્રગટ થાય છે. અને સ્યાદવાદમાં અનેકાંતને સૂચવતો સ્યાત શબ્દ સમ્યકપણે વપરાય છે. સ્યાદ પદ અનેકાંતવાદમાં રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના બ્રહ્મને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે. એટલે સ્યાત શબ્દ જે છે એ આ કથન પદ્ધતિમાં મહત્વનો છે. સ્યાદવાદની કથન પદ્ધતિ જે છે એની અંદર સ્યાત શબ્દ કથનચિત આમ કહેવાય એ શબ્દ આગળ મૂકવાથી એ બધા વિરોધાભાસ સમી જાય છે, અને આ પ્રકારે સપ્તભંગી છે. એક બીજી પણ વાત અહીંયા છે એ પણ અહીંયા લીધી છે કે અનેકાંત વસ્તુ સ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના, વસ્તુનો સ્વભાવ અનેકાંત છે એ વાતને તો બરાબર અંતરમાં બેસાડીને એને તો બેક ઓફ માઇન્ડ રાખીને જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષાએ તેનું નિર્ણિતપણું નિયમબદ્ધપણું નિરપવાદપણું બતાવવા માટે જ શબ્દ વાપરવામાં આવે છે. જ કરીએ ને જ મૂકીને એકાંત કેમ કરીએ છીએ તો કે એમાં વસ્તુનો નિર્ણય થતો હોય નિયમ હોય અને અપવાદ નથી એવું બતાવવું છે તો આપણે જ વાપરવો પડે. આમ જ છે આ વસ્તુ આમ જ છે એમ આપણે જે ભાર મૂકીએ છીએ તો ભાર મૂકવા માટેનું કારણ શું છે, કોઈ પણ જગ્યાએ જ શબ્દ મૂકીએ તો ભાર મૂકવો છે તો એમાં આપણે દર્શાવવું છે તો દર્શાવવું એ છે એમાં કે નિર્ણય છે નક્કી થયું છે નિયમ છે અથવા તો એમાં અપવાદ નથી એવું બતાવવું હોય ત્યારે આપણે જ શબ્દ વાપરીએ છીએ. તો એવો જ શબ્દ જે છે એવો વાપરવામાં આવે ત્યારે એકાંત કરીને એમાં ભાર મૂકવામાં આવ્યો છે, પણ એવા ભાર મૂકવા સાથે એમાં કોઈ વિરોધ ન આવે એટલા માટે આગળ સ્યાત શબ્દ મૂકીને કથનચિત કરવામાં આવે છે. એટલે એવો જ શબ્દ વાપરવામાં આવે છે તો એનો કોઈ અહીંયા નિષેધ સમજવો નહીં. ચોથું, અહીંયા આલાપ પદ્ધતિથી પણ એક વાત આપી છે કે પદાર્થોમાં અનંત ધર્મ છે અને તે બધા ધર્મ એક સાથે એક જ સમયે હોય છે, કોઈ આગળ પાછળ હોતા નથી. પદાર્થની અંદર ગુણો છે તે બધા પણ એક સાથે જ છે, કોઈ આગળ પાછળ નથી, બધા જ ગુણો એક સાથે જ છે. આપણે જાણીએ છીએ કે સાકર ગુણ લઈએ તો સાકરની અંદર સફેદી અને મીઠાશ બંને એક સાથે જ છે, કે આગળ પાછળ નથી. તો જીવમાં જેટલા ગુણ છે, અનંત ગુણ છે, તો બધા એક સાથે જ છે. જેટલા ધર્મો છે દ્રવ્યની અંદર, કોઈ પણ દ્રવ્ય લઈએ તો એની અંદર બધા ધર્મ કે ગુણો છે, બધા એક સાથે જ રહેલા છે, આગળ પાછળ નથી. સોનું છે તો એની અંદર પીળાશ છે, ચિકાશ છે, એનું ભારેપણું છે, એ બધું એક સાથે જ છે, કંઈ જુદું જુદું નથી. બરાબર છે? તો પદાર્થમાં અનંત ધર્મ છે અને તે બધા ધર્મ એક સાથે એક જ સમયે હોય છે, કોઈ આગળ પાછળ હોતા નથી. પરંતુ વચનથી તો એક વખતે એક જ ધર્મ કહી શકાય, કહેવા બેસીએ તો એક જ કહી શકાય, એટલે ક્રમમાં કહી શકાય, બધા એકી સાથે કહી શકાતા નથી. એટલા માટે અપેક્ષાથી શબ્દ સ્યાત યા કથનચિત લગાડવામાં ન આવે તો વિવક્ષિત પદાર્થનો એક વિવક્ષિત ધર્મ જ સમજવામાં આવશે. એટલે કથનચિત મૂકીને એમ કહેવાય કે કોઈ અપેક્ષા એ આમ છે, નહીતર પછી એક જ ધર્મ થઈ જશે, બીજાની પછી વાત આવશે નહીં. એટલે જ્યારે એમ કહી કે સોનું પીળું છે તો પછી બાકી બીજા ધર્મોની વાત જ નથી રહેતી, એ સમયમાં બીજા ધર્મો નથી તો ના છે. પણ એમાં પછી આપણે કથનચિત શબ્દ લગાડીને વાત કરીએ છીએ તો એમાં એમ પણ આવે કે સોનું પીળું પણ છે, એટલે એના રંગની અપેક્ષાએ, તો પછી બીજી કોઈ અપેક્ષાએ, સોનું ભારે પણ છે તો કે એના વજન ભારની અપેક્ષાએ, સોનામાં ચિકાશ છે તો એના સ્પર્શની અપેક્ષાએ, એમ જુદા જુદા ધર્મો પછી આવી જાય છે. એટલે કથનચિત શબ્દ લગાડવાને લીધે થઈ અને પછી તમને બીજો બધો આગળ વિસ્તાર કરવાનો અવકાશ મળે છે, આગળ બધા ધર્મોનો વિસ્તાર કરવાનો અવકાશ મળે છે. એટલે અહીંયા એમ કહ્યું કે જો સ્યાત અથવા કથનચિત શબ્દ ન લગાડવામાં આવે તો વિવક્ષિત ધર્મોનો એક વિવક્ષિત ધર્મ જ સમજમાં આવશે, એને અન્ય સમસ્ત ધર્મનો લોપ થઈ જશે. એવી દશામાં પદાર્થનું પૂર્ણ સ્વરૂપ સમજાશે નહીં અથવા અધૂરું સમજાશે, પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી, તેથી એવું કથન એકાંત કથન થઈ જશે. તો એવા એકાંત કથનને મિથ્યા એકાંત કહ્યું છે, અને એવા મિથ્યા એકાંતને ટાળવા માટે થઈ અને કથનચિત શબ્દ લગાડવામાં આવે તો એ મિથ્યા એકાંત નહીં થાય, એ સમ્યક એકાંત થશે. હું રમેશ જ છું એમ કહેવાને બદલે કથનચિત હું રમેશ જ છું એમ કહીએ તો એ સમ્યક એકાંત થયું. જ લગાડીને આપણે એકાંત કર્યું પણ એ સમ્યક એકાંત થઈ ગયું. પણ એનું એ જ હું રમેશ જ છું એમ કહીએ છીએ ત્યારે એ એકાંત જે છે તે મિથ્યા થઈ જાય છે, એકાંત કરવાને કારણે. એકાંત નથી કરતા અને હું રમેશ છું તો બરાબર છે, પણ જો એકાંત કરીએ છીએ કોઈ કારણસર આપણે એને વજન મૂકવું છે તો પછી રમેશ જ છું એમ કર્યું તો એકાંત થયું, તો પછી એ એકાંત મિથ્યા થઈ જાય, કેમ કે આગળ પછી બીજી કોઈ અપેક્ષા આવતી નથી, વિસ્તાર થઈ શકતો નથી. તો આ બધું આપણે અનેકાંતવાદ સમજ્યા અને એની સાથે સ્યાદવાદ અને ત્યાદવાદની કથન પદ્ધતિ સમજ્યા અને એમાં આપણે સપ્તભંગી પણ સમજ્યા. આ રીતે અહીંયા હવે એક વાત આગળ લે છે, પાંચમું આલાપ પદ્ધતિમાંથી આ ઉપર લીધું, એ જ પ્રમાણે અહીંયા તત્વારસારમાંથી એક વાત લેવામાં આવી છે કે આપ્તમીમાંસાની 111મી કારિકાના વ્યાખ્યાનમાં શ્રી અકલંકદેવ કહે છે કે વચનનો એવો સ્વભાવ છે કે સ્વવિષયનું અસ્તિત્વ દેખાડતા તે તેનાથી ઇતર એટલે પર વસ્તુનું અન્ય નિરાકરણ કરે છે. તેથી અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે મૂળ ધર્મોના આશ્રયથી સપ્તભંગીરૂપ સ્યાદવાદની સિદ્ધિ થાય છે. એટલે કે સ્યાદવાદ આ સિદ્ધ જ છે, આ બરાબર છે, એ સાચું છે, એવું નક્કી કઈ રીતે થાય છે તો એની એક વાત બતાવી કે જ્યારે કોઈ વસ્તુ અને અસ્થિપણે દેખાડીએ છીએ તો એનાથી વિરોધી જે ગુણ છે એનું એમાં નાસ્તીપણું આવી જાય છે, એવી આ વાત અહીંયા કહી છે. એ આપ્તમીમાંસાની 111મી કારિકામાંથી કહ્યું કે વચનનો એવો સ્વભાવ છે, એટલે વાણી જે કથન જે છે એનો એવો સ્વભાવ છે કે સ્વવિષયનું અસ્તિત્વ દેખાડતા પર વિષય છે એનું અસ્તિત્વ નથી, નિરાકરણ થઈ જાય છે. જીવ સ્વથી છે એટલે એમાં પરથી નથી, એવું એમાં આવી જાય છે. એટલે એ રીતે સ્યાદવાદની સિદ્ધિ થાય છે. તો આ પ્રશ્ન 109 અને 110 આપણે કર્યા અને એની સાથે સપ્તભંગી પણ થઈ ગઈ અને એકાંતમાંથી આ બધી ઘણી બધી વાતો આપણે સમજ્યા છીએ. હવે પ્રશ્ન 111 ક્વેશ્ચન 111 સિદ્ધ ભગવાનને કોઈ અપેક્ષાએ સુખનું પ્રગટપણું અને કોઈ અપેક્ષાએ દુઃખનું પ્રગટપણું માનવું તે અનેકાંત સિદ્ધાંત પ્રમાણે બરોબર છે? જો હવે અહીંયા આપણને એક્સરસાઇઝ કરાવે છે, સિદ્ધ ભગવાન છે બરાબર, એમને સુખ પ્રગટ્યું છે આપણે એમ કહીએ છીએ, તો એમને એવું છે કે કોઈ અપેક્ષાએ એમને સુખ પ્રગટ્યું છે અને કોઈ અપેક્ષાએ દુઃખનું પ્રગટપણું માનવું એવું અનેકાંત જે છે તે સિદ્ધાંત પ્રમાણે બરાબર છે? ઉત્તર આપ્યો છે ના, કારણ કે વાસ્તવમાં ગુણ અને પર્યાય એ બંનેમાં ગૌણ અને મુખ્ય વ્યવસ્થાની અપેક્ષાએ જ અનેકાંત પ્રમાણ માનવામાં આવ્યું છે. શું કહ્યું? આ સિદ્ધાંત પ્રમાણે કહ્યું છે ને, એટલે આપણે તો આમના માનીએ છીએ કે સિદ્ધ ભગવાનને સુખ જ હોય, દુઃખ ન હોય, પણ હવે તો અહીંયા સિદ્ધાંત પ્રમાણે મૂકવું છે એટલે શું? સિદ્ધાંત આગળ જે કયા એમાંની એક અપેક્ષા કે સિદ્ધ ભગવાનને એક અપેક્ષાએ સુખ છે તો બીજી કોઈ અપેક્ષાએ દુઃખ હોવું જોઈએ, પણ એ સિદ્ધાંત પ્રમાણે બરાબર છે? તો કે સિદ્ધાંત પ્રમાણે પણ બરાબર નથી. શા માટે? કે સુખ અને દુઃખને બેને લીધા છે અહીંયા એ વાત કરીને કહેવું છે કે એવું નથી, કારણ કે વાસ્તવમાં ગુણ અને પર્યાય એ બંનેમાં ગૌણ અને મુખ્ય વ્યવસ્થાની અપેક્ષાએ જ અનેકાંત પ્રમાણ માનવામાં આવ્યું છે. ગુણ હોય એટલે ગુણને તમે મુખ્ય કરો ત્યારે પર્યાયને ગૌણ કરો છો, અથવા પર્યાયને મુખ્ય કરો ત્યારે ગુણને તમે ગૌણ કરો છો, એટલે એ વ્યવસ્થામાં એ અનેકાંતને પ્રમાણ માનવામાં આવે. અનેકાંત પ્રમાણ હોય તો અનેકાંતને પ્રમાણ એ વ્યવસ્થામાં માનવામાં આવ્યું છે કે ગુણ અને પર્યાયની વાતમાં. શું કહ્યું? કે વાસ્તવમાં ગુણ અને પર્યાય એ બંનેમાં ગૌણ અને મુખ્ય વ્યવસ્થાની અપેક્ષાએ જ અનેકાંત પ્રમાણ માનવામાં આવ્યું છે. અહીંયા તો સુખ અને દુઃખની વાત છે, તો કે સુખ અને દુઃખ એ બંને પર્યાય છે. સુખ અને દુઃખ બંને પર્યાય છે, તેથી પર્યાય રૂપથી તેમનું સુખ દુઃખનું દ્વૈત ભગવાનને બની શકતું નથી. બંને પર્યાય છે એટલે બંને પર્યાય ભગવાનને એક સાથે હોય એમ બને નહીં. ભગવાનને પર્યાયમાં દુઃખ છે જ નહીં, જે કાંઈ હોય તેમાં જ અનેકાંત લાગુ પડી શકે. હવે અહીંયા આગળ આ પંચાધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. આમાં જુદા જુદા શાસ્ત્રમાંથી જુદી જુદી વસ્તુઓ ભેગી કરીને મૂકી છે ને, એટલે કેટલીક જગ્યાએ મુશ્કેલી પડે. ખરેખર તો શું છે કે એક જ પદ્ધતિમાં એક સાથે કહેવામાં આવ્યું હોય તો બરાબર. હવે પંચાધ્યાયની પદ્ધતિ આપણે નય માટે જોઈ તો કેવી જુદી રીતે, સાવ જુદી રીતે હતી. પંચાધ્યાયમાં નયમાં શું કહ્યું? સમ્યક જે છે એ સમ્યક નય હોય તો એ નય, અને બીજા બધાને નય આભાસ કરીને કાઢી નાખ્યા. એટલે અહીંયા એ રીતે પંચાધ્યાયની પદ્ધતિમાંથી આ વાત લીધી છે. પ્રશ્ન 112 પર્યાયમાં ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ એવું માનવું તે અનેકાંત સિદ્ધાંત પ્રમાણે બરોબર છે? અનેકાંતના સિદ્ધાંત પ્રમાણે બરોબર છે? તો કે ના, પર્યાય ક્રમબદ્ધ હોય, ક્રમબદ્ધ જ હોય છે, અક્રમબદ્ધ હોતા જ નથી. ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ બંને રીતે હોય એવું અનેકાંત બરાબર કહેવાય? તો કે ના, એવું ના કહેવાય. અનેકાંત શું કહેવાય? કે જો ક્રમબદ્ધમાં તમારે અનેકાંત કહેવું હોય તો એમ કહેવાય કે પર્યાય ક્રમબદ્ધ હોય અને અક્રમબદ્ધ ન હોય, એને અનેકાંત કહેવાય. આ પણ પંચાધ્યાયી ભાગ 2માંથી લેવામાં આવ્યું છે. ગુણોનો અક્રમ છે અને પર્યાયોનો ક્રમ છે. ગુણો અક્રમે રહેલા છે. મૂળ સિદ્ધાંતને સમજીએ, કદાચ આપણે આ બધી અપેક્ષાઓથી અનેકાંત રીતે ન સમજીએ તો કંઈ નહીં, પણ મૂળ વાત આપણે સમજીએ કે શાસ્ત્રમાં શું છે, કે ગુણ છે તે બધા કેવી રીતે છે? અક્રમે, એક પછી એક નહીં, એવો કોઈ ક્રમ નહીં. ગુણમાં કોઈ ક્રમ નહીં, બધા સાથે રહ્યા છે, એમાં કોઈ ક્રમ નથી. જ્યારે પર્યાયમાં શું થાય? તો કે પર્યાય એક પછી એક થાય એટલે ક્રમ આવે. એક સમયમાં એક પર્યાય હોય પછી એના પછી બીજા સમયની બીજી, ત્રીજા સમયની ત્રીજી, એમ ક્રમ થાય. આખો પર્યાયનો પ્રવાહ છે. પ્રવચનસારમાં બહુ સરસ રીતે આ સમજાવ્યું છે કે એ આખો પ્રવાહ છે એટલે એને વર્ટિકલ જોવામાં આવે છે. એ આખી આખો જે સમજાવવામાં આવ્યું છે એ રીતે કે ઊભો પ્રવાહ છે એટલે ઊભો ક્રમ જ્યારે ઊભું લઈએ ત્યારે હંમેશા એના પછી બીજું, તેના પછી ત્રીજું, એક પછી એક પછી એક પછી એમ લેવામાં આવે, એમ એ રીતે ગણવામાં આવ્યું છે. તો ગુણો છે તે બધા એક સાથે છે એટલે એ એમાં કોઈ ક્રમ નથી, ગુણો ક્રમમાં નથી, અને પર્યાય છે તે હંમેશા ક્રમમાં જ હોય. આ સંબંધી પ્રવચન સારની જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની ગાથાઓ છે અને એમાં ઘણો બધો વિસ્તાર સ્વાધ્યાયમાં કરવામાં આવ્યો છે. પ્રવચન સારના સ્વાધ્યાય અત્યારે રેકોર્ડેડ સ્વાધ્યાય તત્વધારા.com ઉપર છે. પ્રવચન સાર પુસ્તક એ એવું પુસ્તક છે, અપૂર્વ પુસ્તક છે, કે તમે એમાં જ્ઞાન અને જ્ઞેય એ બે વિભાગ, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, બે એ તમે જો પૂરેપૂરા સારી રીતે સમજીને કર્યા હોય તો તમને ક્યાંય કોઈ જગ્યાએ વાંધો આવે નહીં, બીજે ક્યાંય બીજું શાસ્ત્ર કરવાની પણ તમને જરૂર પડે નહીં, એટલું બધું એમાં વિસ્તારથી બધું સમજાવવામાં આવ્યું છે. એટલે જ અમે પ્રવચન સારનો સ્વાધ્યાય કર્યો અને બહુ જ શાંતિથી કર્યો. એમાં કોઈ પણ પ્રકારનું એડિશન પણ કર્યું નથી, એ અનએડિટેડ આખો જેમ છે તેમ આખો સ્વાધ્યાય તત્વધારા.com પર મૂકવામાં આવ્યો છે. તો પ્રવચન સારનો સ્વાધ્યાય મને તો એમ લાગે છે કે બધાએ પહેલા કરવો જોઈએ, એ બહુ જ જરૂરી વસ્તુ છે. અને પછી એમાં ચરણાનું યોગ સૂચક ચુલિકા એની અંદર બધી જ વાત, બધી જે કરવાની વાત છે એ બધી એમાં આવી જાય. તો ઘણી બધી વાત એમાંથી બહુ વધારે સારી રીતે સમજાય છે. અહીંયા આગળ અહીંયા કહે છે કે પ્રશ્ન 113માં અહીંયા વાત કરે છે કે અનેકાંત શું બતાવે છે. તો એમાં ઘણી વાત બતાવવી છે, એમાંની આપણે એક બે વાત આજે લઈ શકીશું. તો અનેકાંત શું બતાવે છે, તો કે અનેકાંત વસ્તુને પરથી અસંગ બતાવે છે. અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખિલવટનો ઉપાય છે, પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ છે. અનેકાંત દ્વારા વસ્તુ બીજાથી જુદી છે એવું એમાંથી તારવી શકાય છે. અનેકાંત વસ્તુને પરથી અસંગ બતાવે છે, એને પરનો સંગ નથી, અસંગપણાની એની સ્વતંત્રતા જે છે ને એવી જ શ્રદ્ધા કરવી જોઈએ. તો એ શ્રદ્ધા એ અનેકાંતપણાને લીધે થઈને આપણને થાય છે. બીજું, અનેકાંત વસ્તુને સ્વપણે છે અને પરપણે નથી એમ બતાવે છે. પરપણે આત્મા નથી તેથી પર વસ્તુનું કાંઈ પણ કરવા આત્મા સમર્થ નથી, અને પર વસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી. પરપણે આત્મા નથી એટલે પરને પછી આત્મા સાથે કોઈ સંબંધ રહેતો નથી, જે કંઈ છે તે એનું સ્વમાં છે, એના સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે, પરના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં આત્માનું કંઈ નથી. એટલે પછી આત્માને પરથી કંઈ સુખ થાય, દુઃખ થાય, કંઈ પણ થાય એવું શક્ય નથી. એટલું જ નહીં પણ એમાં પરનું આત્મા કંઈ કરી શકે એ પણ રહેતું નથી, કેમ કે આત્મા સ્વ ક્ષેત્રથી છે, સ્વકાળથી, સ્વભાવથી, સ્વદ્રવ્યથી છે, તો પછી પરદ્રવ્યમાં એ કંઈ કરી શકે નહીં, એટલે પરનો એ કરતા પણ નથી થતો, એ વાત પણ એનાથી બેસી જાય છે. સ્વપણે છે અને પરપણે નથી એવું અનેકાંત સ્વરૂપ જાણવાને લીધે આત્માનું પરમાં અકર્તાપણું પણ એમાં જણાય છે. એટલે અહીંયા કહે છે કે તું તારાપણે છો તો પરપણે નથી, અને પર વસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી, તું તેને ફેરવી શકતો નથી, એટલે તું કંઈ કરી શકતો નથી, એમાં ફેરફાર પણ કરી શકતો નથી, કેમ કે તારું ક્ષેત્ર નક્કી છે. તું તારા ક્ષેત્રથી છો એટલે કે તારું ક્ષેત્ર નક્કી છે, એ ક્ષેત્રમાં જ તું કરી શકે, બીજા ક્ષેત્રમાં તું કરી શકે નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ તારા જે છે તે તારા, બીજાના છે તે બીજાના, તું તારા ક્ષેત્રની બહાર કંઈ કરી શકે નહીં. તારું દ્રવ્ય છે તેમાં જ તું છો, બીજે તું વ્યાપી શકે નહીં. તારું દ્રવ્ય છે એમાં તું વ્યાપેલો છે, પર દ્રવ્યમાં તું વ્યાપી શકતો નથી. તું તારા ભાવમાં છો, અન્યના બીજાના ભાવમાં તું જઈ શકે નહીં, અન્યના ભાવ તું કરી શકે નહીં, તું તારા ભાવ એટલે સ્વભાવ રૂપે છો, એટલે તારો સ્વભાવ જે છે એ ભાવ રૂપે જ તું પરિણમી શકે. તારા જે ગુણ છે, તારા જે ધર્મો છે, એ ભાવ તારો કહેવાય, એવા ભાવે જ તું પરિણમી શકે, અન્યના ભાવે તું પરિણમી શકે નહીં. એમાંથી આપણે આખો ધર્મ મળે છે. પોતાનો ભાવ કેવો છે, પોતાનું સ્વરૂપ કેવું છે, એ સ્વરૂપે એવા ભાવે પોતે પરિણમી શકે, અન્યના ભાવે એ પરિણમી શકે નહીં. એટલે એમાં કેટલી બધી વાત આવી જાય કે જીવ જે છે તે વિભાવ ભાવે ખરેખર પરિણમી શકતો નથી, જીવ પોતે સ્વભાવ ભાવે જ પરિણમે એવો એનો અર્થ થાય. તો પછી વિભાવ ભાવે પરિણમે છે તે શું છે? તો કે એવી એ યોગ્યતા છે, અને એ ક્ષણિક યોગ્યતા છે, એ ખરેખર જીવની હોઈ શકે નહીં. અને એવું જ્યારે નક્કી થાય, એવું દ્રઢ થાય, એટલે જીવ પોતે શું કરે, પોતે પુરુષાર્થ કરી અને પોતાનામાં સ્થિરતાનો પુરુષાર્થ કરી અને પોતામાં રહેવા માટે પ્રયત્ન કરે. પોતાનું સાચું સ્વરૂપ છે એને એ જાણે, એને એ અનુભવે. એટલે આખો ધર્મ જે છે તે એમાંથી આપણને ખ્યાલ આવે છે કે પોતે બીજામાં કંઈ કરી શકતો નથી, બીજાના ક્ષેત્રમાં જ કંઈ કરી શકતો નથી, બીજા દ્રવ્યમાં વ્યાપી શકતો નથી, અને બીજા ભાવે પોતે પરિણમી શકતો નથી. એટલે પછી જીવ જેવો છે તેવો જ એને અનુભવમાં આવે. આ બધી વાતનો નિર્ણય થાય. જીવ પોતે પોતાથી છે, એટલે કે પોતાના સ્વદ્રવ્યથી છે, સ્વક્ષેત્રથી છે, સ્વભાવથી છે અને સ્વકાળથી છે, એવો પાકો નિર્ણય થાય. અને એની સાથે જ કે પરના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ અને ભાવથી એ નથી, એ વાત જ્યારે બેસે છે ત્યારે એવું અનેકાંતપણું જે છે એ જીવને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવે એવું છે. એમાં મનોમંથન કરતા એ પોતાના સ્વરૂપનો અનુભવ થાય એવી એ દશા છે. તો અહીંયા સુધી આપણે પહેલું અને બીજું લીધું પ્રશ્ન 103ના ઉત્તરમાં. એના પછીના બીજા છે એનો આપણે આવતા સ્વાધ્યાયમાં વિચાર કરીશું. આજના સ્વાધ્યાય સંબંધીમાં કંઈ પ્રશ્ન હોય તો પૂછો. એ સિદ્ધાંતની અપેક્ષા છે, એટલે એમાં જે વાત લીધી છે ને એ વાત એક સિદ્ધાંતની અપેક્ષાને બતાવવી છે, એટલા માટે એમણે લીધું છે કે એમાં એ લાગે નહીં. પર્યાય બંને પર્યાય એક સાથે જે છે એ બતાવવું છે ને, એટલે બંને પર્યાય નથી.
એટલે એક જ ગુણની બે પર્યાયમાં એવું ના લાગે, બે જુદા ગુણની પર્યાયમાં એવું લાગે કે ના લાગે?
બરાબર છે, બરાબર હોય બરાબર છે. એટલા એક ગુણની એક જ ગુણને બે રૂપે પરિણામ તો બતાવવો છે, તો કે એવું એ હોઈ શકે નહીં. પણ હવે એમાં એ પાછું શું છે કે ખરેખર તો એ અહીંયા સિદ્ધની પર્યાય લઈને જે દર્શાવવું હતું એટલા માટે થઈને એ લેવામાં આવ્યું છે. હવે સામાન્ય માણસની પર્યાયની રીતે વાત લઈએ તો આપણે કોઈક અપેક્ષાએ આમ પણ છે અને કોઈક અપેક્ષાએ આમ પણ છે, આપણે સામાન્ય બીજી રીતે લઈએ છીએ તો એમાં કોઈક વખતે એમ આવતું પણ હોય છે. પણ સિદ્ધની પર્યાય હતી ને એમાં સિદ્ધાંત તરીકે બતાવવું છે એટલે એમાં એ રીતે લેવામાં આવ્યું છે. પણ સામાન્ય તમે જે રીતે લો છો એ રીતે બરાબર છે કે એક જ ગુણ જે લઈએ અને એની એક જ ગુણની એક જ સમયની બે પર્યાય ન હોય એમ જો લઈએ તો બરાબર બેસી જાય કે એક જ ગુણની બે પર્યાય એક સમયમાં હોય એવું અનેકાંતપણું હોય નહીં. બરાબર છે ને, એક જ સમય લેશો ને એટલે બરાબર બેસી જશે. બરાબર છે. સપ્તભંગી બરાબર બરાબર ક્લિયર થઈ ગઈ ને? કેમ કે પ્રવચન સારમાં આમાં થોડો ફેર છે, એટલે હજી હું તમને ફરીથી કહું છું કે પ્રવચન સાર 115 ગાથામાંથી સપ્તભંગી ફરીથી બરાબર વાંચી જવી, એ બરાબર વ્યવસ્થિત છે, એકદમ સરસ રીતે આપી છે. બરાબર છે. કેમ કે આમાં જરા ક્રમ પણ ઉલટો લીધો છે, 109 પ્રશ્ન લીધો છે એ જગ્યાએ 110 પ્રશ્ન હોવો જોઈએ, એટલે એ ક્રમ અહીંયા ઉલટો લીધો છે. અને વિસ્તાર પણ બધો જે છે એ ઉલટું લીધું છે, એટલે 115 ગાથા બરાબર પ્રવચન સારની બરાબર કરવા જેવી છે. ચાલો જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રભુ. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.